கக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ராஜச்சந்திர ஜ்ஞான் மந்திர், ராஜ்கோட், 16 ஜூலை 2006 રવિવાર. ક્રમવાર પત્ર સ્વાધ્યાય ક્રમાંક 450 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. જે સમ્યક જ્ઞાની પુરુષોથી સિદ્ધિયોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી. સ્વભાવે કરી તે સિદ્ધિયોગ પરિણામ પામ્યા હોય છે. બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિશે તે યોગ કયો જતો નથી. માર્ગાનુસારી કે સમ્યક દ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચન અનુસાર કેટલીક વાર બને છે. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે તેના તે આવરણના ઉદય અજ્ઞાન સ્ફુરી તે સિદ્ધિયોગ અલ્પકાળે ફળે છે. જ્ઞાની પુરુષથી તો માત્ર સ્વાભાવિક સ્ફૂર્ય જ ફળે છે, અન્ય પ્રકારે નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિયોગ પરિણામી હોય છે તે જ્ઞાની પુરુષ અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્ફુરિત થઈ મનાદિ યોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. પત્ર જ્ઞાની પુરુષ અને ચમત્કાર સંબંધી છે. પ્રશ્ન સૌભાગભાઈ પૂછ્યો છે, પરમ કૃપાળુ દેવે, અજ્ઞાની માર્ગાનુસારી ચોથું ગુણસ્થાનક, પાંચમું ગુણસ્થાનક, છઠ્ઠું ગુણસ્થાનક, 7, 8, 9, 10 આ બધાને ગુણસ્થાનકે શું સ્થિતિ હોય, ચમત્કાર કેવી રીતે હોય, સિદ્ધિયોગ શું છે એ અંગેની વાત મૂકી છે. એમાં કહે છે કે જે જે કંઈ ચમત્કાર લોકોએ જાણ્યા છે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી. ચમત્કાર થયા છે, જે ચમત્કારની વાત કરો તો તે ચમત્કાર તે જ્ઞાની જેના નામે એ ચમત્કારને ખપાવવામાં આવે છે તેમણે કરેલા સંભવતા નથી. સ્વભાવે કરી તે સિદ્ધિયોગ પરિણામ પામ્યા હોય. પુણ્યના કારણે ચમત્કાર પોતે સ્વયં કર્મ સ્વભાવે પરિણમે, શુભ કર્મ શુભ રૂપે પરિણમે, તો એ સ્વભાવે પરિણામ પામ્યા છે. પણ તે જ્ઞાની પુરુષે કરેલા છે એમ વાત નથી. સ્વભાવે કરી તે સિદ્ધિયોગ પરિણામ પામ્યા હોય છે અને બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિશે તે યોગ કયો જતો નથી. જ્ઞાની પુરુષમાં સામર્થ્ય ઐશ્વર્ય ઘણું છે પણ સ્ફૂર્ણા નથી. માર્ગાનુસારી કે સમ્યક દ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચન અનુસાર કેટલીક વાર બને છે. આવા ભદ્ર પુરુષો, આવા શુક્લ અંતઃકરણના પુરુષો એમના સરળ પરિણામના કારણે કેટલીક વાર એ જે કંઈ બોલે અથવા વચનો આપે એ અનુસાર પરિણામ થઈ જાય છે, બને એવું. પણ અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે તેના તે આવરણના ઉદય અજ્ઞાન સ્ફુરી તે સિદ્ધિયોગ અલ્પકાળે ફળે છે. જ્ઞાની પુરુષથી તો માત્ર સ્વાભાવિક સ્ફુર્ય જ ફળે છે, અન્ય પ્રકારે નહીં. જ્ઞાની પુરુષ તો એ જો સ્વાભાવિક પોતે સ્ફૂર્ણા આપે તો જ ફૂરે, નહીં તો એ ફળતા નથી. અજ્ઞાનને તો એનું આવરણ ઘટે તો પણ એનો સિદ્ધિયોગ અલ્પકાળે બને છે. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિયોગ પરિણામી હોય છે તે જ્ઞાની પુરુષ. અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે. આ જે જ્ઞાની પુરુષ છે જેના જીવનની અંદર આવો સિદ્ધિયોગ સ્ફુરાયમાન થયેલો જોવામાં આવે છે અથવા પરિણામ થયેલો જોવામાં આવે છે તે જ્ઞાની એમના ચારિત્રથી પણ બહુ નિર્દોષ હોય છે. એટલે એમને ઉદયની અંદર જેવા પ્રતિબંધક કારણોનો ઉદય અમને છે, અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે. ચારિત્રને પ્રતિબંધક કારણો એવા વ્યવહાર પ્રપંચનો ઉદય જીવનમાં હોય તો એ જ્ઞાની પુરુષ એવા કારણોથી યુક્ત હોય છે, અને પહેલા જ્ઞાની જે છે એ કારણોથી મુક્ત હોય છે, કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્ફુરિત થઈ મનાદિ યોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. કે જેને કારણે જ્યારે કોઈ પણ ચારિત્રને પ્રતિબંધક કોઈ કારણો વિદ્યમાન નથી ત્યારે જીવન અત્યંત શુદ્ધ, નિષ્કલંક, પવિત્ર, નિષ્પાપ, નિષ્કપટ, સરળતાથી વહેતું હોય, અને એ સરળતાથી વહેતે ત્યારે આત્માના ગુણોને પણ પ્રભાવિત થવા માટેનો પૂરતો અવકાશ મળે છે, કારણ કે કોઈ પ્રતિબંધક કારણો ત્યાં વિદ્યમાન નથી. એટલે કે છે કે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્ફુરિત થઈ મનાદિ યોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. સ્ફુરાયમાન નહીં પણ સ્વાભાવિક, એટલી બધી સરળતા છે. જેમ આપણે કહીએ કે કોઈ યોગી પુરુષ છે, એ યોગી પુરુષ પોતાની યોગ દશામાં બેઠો છે તો સ્વાભાવિક પરિણામ એવા સ્ફુરે છે કે આજુબાજુ કોઈ હિંસક પરિણામો હોતા નથી. જન્મજાત વૈરની ભાવનાવાળા પ્રાણીઓ પણ એની આસપાસ આવે ત્યારે તે વૈર ભાવને ત્યાગી દે છે, આ કાંઈ એને બોધ નથી કરતો. પણ યોગી છે એ ત્યારે એને કોઈ ચારિત્રને પ્રતિબંધક કારણો નથી, અત્યંત પોતાની નૈસર્ગિક સ્વાભાવિક અવસ્થાની અંદર પોતાની યોગ દશામાં સ્થિર છે, અને એનું પરિણામ છે આત્માનું ઐશ્વર્ય છે, એનું પરિણામ છે મનાદિ યોગની સિદ્ધિ છે, એ સ્વાભાવિક પરિણામને પામે છે. વ્યાખ્યા કરે છે કે સંત કોને કહીએ, કે જેની સન્નિધિમાં શાંતિનો અનુભવ થાય. તો સંત કાંઈ બીજું કરતા નથી હોતા ત્યારે, સંતની સ્ફૂર્ણા કશી હોતી નથી, સંત પોતાના સ્વભાવમાં સિદ્ધ છે. પણ એને કોઈ ત્યારે વ્યવહારિક ઉદય પ્રતિબંધક ઉદયો ચારિત્રને પ્રતિબંધક કોઈ છે નહીં, એટલે સંતનું જીવન એટલું બધું નિષ્પાપ છે, એટલું નિષ્કલંક એનું ચારિત્ર છે, એનો પ્રભાવ છે. એ પ્રભાવ એવો છે જેમ તીર્થંકરનો પ્રભાવ કેવો, તો તીર્થંકર વિચરતા હોય ત્યાં ચાર યોજન સુધી મરકી ન થાય, અતિવૃષ્ટિ ન થાય, અનાવૃષ્ટિ ન થાય, દુર્ભિક્ષ ન થાય, મહામારી ન થાય, રોગચાળો ન થાય, તો તીર્થંકર કઈ જાદુ મંત્ર કરતા કરતા હલતા હોય નહીં. એમની સ્વાભાવિક યોગ, સ્વાભાવિક સ્થિતિ, એનું ઐશ્વર્ય એટલું બધું છે આત્માનું કે આ જે કર્મ છે, જડ છે, આ બધા અશુભ કર્મો છે, એ શાંતપણાને પામે છે. એ બધા અશુભ કર્મો, અશુભ ભાવો, એ બધા શાંત પામે, એટલે હિંસક પ્રાણીઓ પણ ત્યાં હિંસક વૃત્તિ આચરી શકતા નથી, અને કુદરતના પરિબળો જે છે એ પણ ત્યાં શાંત પામે છે. એટલું બધું આત્માનું ઐશ્વર્ય જ્ઞાની પુરુષને વિશે પ્રસિદ્ધ હોય છે, કારણ કે એને ચરિત્રને પ્રતિબંધક કોઈ કારણ ત્યાં વિદ્યમાન નથી, એવું એનું જીવન, એવા એના જેને આપણે ક્ષાયિક ચારિત્ર કહીએ છીએ એવી પ્રકારનો છે કે કોઈ એવા શુભાશુભનો ઉદય એમને નથી, તો એનો સ્વયં સ્વાભાવિક પરિણામ છે. જેમ સૂર્ય પ્રકાશિત હોય તો કોઈ પણ પ્રકારનો અંધકાર, કોઈ પણ પ્રકારનું તિમિરનું સ્વરૂપ ટકી ન શકે, સૂર્યના પ્રકાશમાં રોગિષ્ટ હવા પણ સમાપ્ત થઈ જાય, વાતાવરણની શુદ્ધિ થઈ જાય, પર્યાવરણ એકદમ શુદ્ધ થાય. જો સૂર્યનો પ્રકાશ 8 દિવસ ન આવે તો કેટલો રોગચાળો ફેલાય, કેટલી મહામારી ફેલાય, કેટલો ચેપ ફેલાય. તો અહીંયા સૂર્ય પોતે કાંઈ કરતો નથી, માત્ર સૂર્ય પ્રકાશે છે. ત્યારે સૂર્યનું પ્રકાશવું અંતરાય રહિત છે, એટલે વાદળાઓ નથી, વાદળાઓ ન હોવાને કારણે એના પ્રકાશને આવરિત કરનાર બીજું કોઈ પરિબળ નથી. તો સૂર્ય સ્વયંપણે અને પૂર્ણપણે પ્રકાશે છે, એની રશ્મિઓ એ સ્વયંપણે અને પૂર્ણપણે પ્રકાશે છે. એ પૂર્ણપણે પ્રકાશવાને કારણે જગતનું તમામ વાતાવરણ, પ્રકૃતિના તમામ પરિબળો અનુકૂળ રીતે વહે છે, અનુકૂળ રીતે. જો ન હોય તો રોગચાળો થાય, જો ન હોય તો મૂંઝવણ થાય, અનેક પ્રકારના રોગો અનેક લોકોને થાય, તો આ સૂર્યનો પ્રકાશ જેમ છે એમ આત્માનું ઐશ્વર્ય છે. એ આત્માનું ઐશ્વર્ય જેને એને કોઈ પણ પ્રકારનો વ્યવહારનો ઉદય કર્મ ન હોય ત્યારે એ પૂર્ણપણે પ્રકાશે છે, અને પૂર્ણપણે પ્રકાશે છે ત્યારે એનો પ્રભાવ જ એવો છે, સ્વયં પ્રભાવી છે. પ્રભાવ એવો છે કે જગતના કોઈ અનિષ્ટ ભાવો ત્યાં ટકી શકતા નથી. એટલે એ સમયે જે કંઈ કહે, જે દ્રષ્ટિ કરે, જે એના મનોયોગની અંદર જે ભાવ આવે, એવો શુભ ભાવ, એનું પરિણામ સ્વયં થાય. એને કોઈ સ્ફૂર્ણ આપવાની જરૂર નહીં. એ કહે છે એનો મનાદિ જોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. એક વાક્ય કૃપાળુદેવ મૂક્યું છે કે એવો પુરુષ જ્યાં જ્યાં ઈચ્છે છે ત્યાં ત્યાં એને રોકનાર કોઈ પ્રતિબંધ નથી, જઈ શકે છે. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધમાં એને કોઈ પ્રતિબંધ રહેતા નથી. આવું એને પ્રતિબંધ કરનાર ન પોતાનું સ્વયં કર્મ હોય છે, ન કોઈ અન્ય બહારનું બાહ્ય વાતાવરણની અંદર. તો તે સમયે એ કહે છે કે આવું પરિણામ છે, એવું જોવા મળે છે. ક્વચિત એમ જાણીએ છીએ કે કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિયોગ પરિણામે કર્યો હોય છે, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે અને તે પણ સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય નથી. અમે જે આ લખ્યું છે તે બહુ વિચારવાથી સમજાશે. ક્યારેક કોઈ જ્ઞાની પુરુષે સિદ્ધિયોગને પરિણામે કર્યો, પોતે સ્ફૂર્ણ હતી, એક વિશેષ પરિસ્થિતિનું સર્જન કરવા માટે પોતાની જે કંઈ સિદ્ધિ છે એ સિદ્ધિનું પરિણામ આપ્યું એણે અને એની ચમત્કૃતિ બતાવી, તો કૃપાળુદેવ અહીંયા કહે છે કે તે કોઈ કારણને કારણે હોય છે અને તે કારણ અત્યંત બળવાન હોય છે. એક પત્રમાં આપ્યું છે કે પરમ સત જ્યારે રેબાતું હોય તે સમયે આવા સિદ્ધ પુરુષો પોતાના સિદ્ધિ જોગને સ્ફૂર્ણ આપે છે. સતની રક્ષાને માટે પરમ સત જ્યારે રીબાતું હોય તે સમયે જગત જીવોને કલ્યાણ હેતુ એક એને એવી પ્રકારનો કોઈ ભાવ આવે છે કે એ પોતાના સિદ્ધિ જોગને સેજ સ્ફૂર્ણ આપે છે. એ સ્ફૂર્ણ આપે છે પણ કહે છે કે કારણ અત્યંત બળવાન હોય છે. બળવાન કારણ કહેતા એ કારણ પારમાર્થિક હોય છે, કોઈ સ્વાર્થનું, કોઈ અંગત, કોઈ સિદ્ધિનો પ્રભાવ બતાવવાનું, કોઈ ચમત્કાર કરીને પોતાની મહત્તા સ્થાપિત કરવાનું, કોઈ અહિક દુઃખ કોઈનું દૂર કરી દેવું, આવી કોઈ વાત હોતી નથી. જ્યારે જ્ઞાની પુરુષની અંદરના ચમત્કારોની વાત આવે ત્યારે કોઈ શાસનની રક્ષાનો કોઈ એવો આપદ ધર્મ આવીને ઉભો રહે તે સમયે આવા જ્ઞાની પુરુષો કોઈ ક્યાંક પોતાનો પ્રભાવના જોગ એ પરિણામી કરે છે, તોય કૃપાળુદેવ કહે છે કારણ બળવાન છે તો પણ તે સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય, સંપૂર્ણ જ્ઞાન દશા નથી, ત્યાં પણ સહેજ 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 એ અપૂર્ણતા એની રહી છે. આગમમાં કથાનક આવે છે, ભગવાન મહાવીરની સંપૂર્ણ જ્ઞાન દશા છે અને ઇન્દ્ર મહારાજા કહે છે કે તમે આયુષ્ય લંબાવી દો, તો આ ભસ્મગ્રહની અસરમાંથી આપણે મુક્ત થઈ શકીએ. કારણ બળવાન છે પણ દશા સંપૂર્ણ છે, માટે ભગવાન મહાવીર એ સિદ્ધિયોગને પરિણામવાની અંદર લેશ માત્ર પણ એ દેવાધિદેવ ઇન્દ્ર મહારાજાની ઈચ્છાને વશ થતા નથી. દશા સંપૂર્ણ છે. જેટલા પ્રમાણની અંદર એ વિતરાગતા, જેટલા પ્રમાણમાં એ સર્વજ્ઞતા, અને એ દશા વિતરાગતા ઉપર આધારિત છે. પૂર્ણ વિતરાગ, પૂર્ણ વિતરાગ એ પોતાના કેવળ શુદ્ધ સ્વરૂપની અંદર કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. લોકાલોક જાણવું એ તો આત્માની સત્તામાં છે, જ્ઞાન સત્તામાં છે, ઈચ્છામાં નથી. ઈચ્છાથી લોકાલોકને જાણતા નથી, ઉપયોગમાં પણ નથી. ઉપયોગ એનો ઉપયોગની એકતા ઉપયોગમાં જ છે. કૃપાળુદેવે એ હાથનોંધમાં આપ્યું છે, ઉપયોગની ઉપયોગમાં એકતા કરવાથી કેવળ જ્ઞાન પ્રગટે છે. એ ઉપયોગની સાધના છે જે જુઠાભાઈને બતાવી હતી. એ સાધના, એ ઉપયોગની સાધના છે. એ આત્મસિદ્ધિમાં કહ્યું, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે નિર્વાણ. એ તે સમયે કેવળ જ્ઞાનની અવસ્થામાં, કેવળ જ્ઞાન પારમાર્થિક દ્રષ્ટિએ આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું છે તો અખંડ વર્તે, એનો મતલબ ઉપયોગ બીજે ક્યાંય પણ ખંડિત થતો નથી, પોતાના સ્વાત્મ સ્વરૂપ સિવાય અન્યત્ર ક્યાંય પણ એ ઉપયોગ જતો નથી. જો ઉપયોગ જતો નથી તો જાણવા દેખવાની વાત રહેતી નથી. આવી અદ્ભુત દશા સંપૂર્ણ જ્ઞાનીની હોય છે. અને ઈશ્વરનું સ્વરૂપ સંપૂર્ણ જ્ઞાની તરીકે ઓળખવાની અંદર જગત જીવોની અંદર ઘણી ઘણી પ્રકારની ભ્રાંતિ વર્તે છે. કેટલાય લોકો તો ઈશ્વરનું આ સંપૂર્ણ સ્વરૂપ સ્વીકારી શકતા જ નથી, કારણ કે આપણને પોતાની એટલી બધી ઈચ્છા, અભરખા, એષણા, અભિલાષા એવી બધી છે, એટલે આપણને એમ થાય કે આના વિનાનો તો કોઈ પુરુષ હોય. મહાત્મ્ય એટલું બધું લાગે આપણને, એમ થાય કે લોકાલોકને જાણે નહીં તો કાંઈ પૂર્ણ ન હોય, ન જાણે. જાણવાની સત્તા એક વાત છે અને જાણવું એ બીજી વાત, એ વર્તના છે. ન વર્તે, ઉપયોગ ન વર્તે તો કઈ ન જાણે. તો ઉપયોગ ન વર્તે તો ઉપયોગ ક્યાં વર્તે? નિજ સ્વભાવ અખંડ વર્તે જ્ઞાન, ખંડિત થયા વિના. આવી અદ્ભુત અવસ્થા કેવળ જ્ઞાનની છે. એટલે કોઈ પોતાના પરમાત્માને આવી રીતનું જાણે નહીં એવું સહન નથી કરી શકતો, કે પરમાત્મા એવા તો પૂર્ણ હોઈ શકે નહીં. આવું હોય કે એ જુએ, એ સાંભળે. આપણે અનેક પ્રકારની જે આપણી પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિ પરમાત્મામાં આરોપિત કરીએ છીએ. ફક્ત એટલું જ કે પ્રભુ અમે કરી શકતા નથી અને તું કરી દે, અમે ધારી છીએ એમ. અમે ધારી છીએ એ પ્રમાણે અમારી બધી જ પ્રવૃત્તિનું પરિણામ લાવી શકતા નથી, પણ તને શું હવે અશક્ય છે, તું લાવી દે બસ. આ આપણો પ્રભુ, આપણે જે કરવું છે એ આપણાથી નથી થતું, એટલે કોક કરી દેનાર, આવો કોક એજન્ટ, આવો કોક સર્વન્ટ, આવી કોઈ માધ્યમ, એ આપણો પ્રભુ. અને એ જો ન કરી શકે તો પછી આ બંધ કરે બીજે દી મંદિર જવાનું, કે તો પછી મારે તારું કઈ કામ નથી. જગતના જીવોને સર્વજ્ઞતા, કેવળ જ્ઞાન, પૂર્ણ વિતરાગતા, આ કોઈ વાત બેસતી નથી, કારણ કે સ્વયં પોતે હજી નિરીહ થયો નથી. નિરીહ એટલે ઈચ્છાથી રહિત. કૃપાળુદેવે સૌભાગને કહ્યું કે તમે હજાર વાત લખો પણ નિષ્પૃહ નહીં થાવ ત્યાં સુધી વિટમણા કાયમ છે. આ નિષ્પૃહતા એને સર્વજ્ઞના સ્વરૂપમાં નિરીહતા શબ્દ મૂક્યો છે શાસ્ત્રમાં. નિરીહતા, અંતરંગ સ્પૃહા ન હોય એવી અવસ્થા. આ જગતથી એનું ભિન્નપણું, એટલું ભિન્નપણું થાય છે અને એ અસંગ છે. એ અસંગ છે, એ પરમાર્થથી કેવો અસંગ છે, પણ પરમાર્થથી અસંગ એવા પ્રભુ આપણને સ્વીકાર્ય નથી, કેમ કે ધારણામાં જ બેસતા નથી. તો ધ્યાન શું કરવાનું? જેની ધારણા ખોટી એનું ધ્યાન ખોટું. પેલા પ્રભુને ધારી લઈએ કેવો પ્રભુ આવું બધું કરતો હોય એવો, પછી એનું ધ્યાન કરવા બેસો. હવે ધારણા તો ખોટી જ છે એટલે ધ્યાન ખોટું થાય, એટલે એ પ્રમાણે કઈ પરિણામ આવે નહીં. એટલે પછી એમ કે અત્યારે ક્યાં કઈ સાચા જેવું કહી રહ્યું છે, તું સાચો નથી, તું સાચો થા તો બધું સાચું છે. મુશ્કેલી આપણી છે. જીવને આ પૂર્ણત્વના લક્ષ્ય સાધનાની શરૂઆત થવી જોઈએ, અને પૂર્ણત્વ શું છે એનો સંપૂર્ણ ખ્યાલ જ્યાં સુધી સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી ન આવે. અને સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સમજાવનાર એ અરિહંત પરમાત્મા પરમ ગુરુપદે બિરાજમાન છે. 13મા ગુણસ્થાનક ઉપર વર્તતા એવા જે ભવ્ય જીવો છે, જે માર્ગને આલોકિત કરે છે, માર્ગને પ્રકાશિત કરે છે, સર્વ પ્રકારે માર્ગના જાળાને દૂર કરી અને બિલકુલ સ્ફટિક જેવો માર્ગ લોકોની સામે મૂકે છે, એ તીર્થંકર પરમાત્મા જેની વાણીમાં 35 અતિશય છે. અતિશયોક્તિ યુક્ત છે એટલે બીજા કેવડી કરતા જુદા પડે છે. કલ્યાણનું વિશેષ કારણ છે, કારણ કે જગત જીવોના કલ્યાણ માટે થઈને એમની પાસે ઉત્કૃષ્ટ પુણ્ય રાશિ છે. તીર્થંકર નામ કર્મ એને બાંધ્યું છે, એ કર્મની એક પ્રકૃતિ છે. એ પ્રકૃતિ એમને ઉદયમાં આવે છે, અને ઉદયમાં આવે ત્યારે એ સહજપણે વેદે છે, અને સહજપણે વેદે છે ત્યારે એ સિદ્ધનું સ્વરૂપ સમજાવે છે, પૂર્ણ મુક્તનું સ્વરૂપ સમજાવે છે. આવા તીર્થંકર પરમાત્મા અરિહંત પરમાત્મા, એટલે કૃપાણુદેવ કહે છે પેલા નમસ્કાર એને કર્યો નમો અરિહંતાણમ, પછી કર્યો નમો સિદ્ધાણમ. કારણ કે નમો સિદ્ધાણમ કહેતા સિદ્ધ શું છે એ કોણ મારી બલા જાણે. આપણે તો પાછું સિદ્ધની અંદર અનેક આરોપણ કરી દઈ, સિદ્ધ સુરાપુરા નથી, સીધી તારી માં મેલડી નથી, સિદ્ધને ગમે ત્યાં લગાવ માં ભાઈ, સિદ્ધનું સ્વરૂપ અરિયંત વિના સમજાશે. એટલે કે છે સંપૂર્ણ જ્ઞાન દશા. આ અરિયંતની દશા કેવી? સંપૂર્ણ જ્ઞાન દશા. આ જૈન દર્શનનો માર્ગ સંપૂર્ણ જ્ઞાનીઓથી મળ્યો છે. આ વિતરાગ દર્શન છે એ સંપૂર્ણ જ્ઞાન દશાથી આલોકિત થયેલું દર્શન છે. અમારા વિષે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. સુભાષભાઈને તો અપેક્ષા છે કે કૃપાળુદેવ કંઈક ચમત્કાર કરી દે. હવે માર્ગાનુસારીને તો ચમત્કાર થઈ શકે છે એવું એમણે આગળ આપી દીધું, અજ્ઞાનીને હોય અને માર્ગાનુસારીને પણ હોય. હવે કે છે અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. અજ્ઞાન યોગીપણું મન વચન કાયાના યોગથી આજે એ રૂપી યોગ ધારણ કર્યો છે. અજ્ઞાન એ તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય. એમણે એમની દશાનું દર્શન કર્યું છે. હવે ન સમજે એ પાછો વળી જુદું જુદું અર્થઘટન કર્યા કરે કે ભગવાનને 24મે વર્ષે જ્ઞાન થયું, તો મોક્ષ માળા અજ્ઞાન દશામાં લખી. અને 159મા પત્રમાં ધર્મજના મુમુક્ષુઓને કબીરપંથી સંત પાસે મોકલ્યા, એની અંદર એને 18 વાર કહ્યું કે અમે જ્ઞાનાવતાર છીએ, તમે પૂછે તો કહેજો કે જ્ઞાનાવતારે મોકલ્યા છે, અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. આમ શબ્દ પ્રયોગ છે, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. અને જ્ઞાનાવતાર કહેશો તો ઓલાને કંઈક અમારી ઓળખાણ થઈ જશે, અમારું નામ નહીં કહેતો ક્લિક થશે. પૂર્વનું કોઈ ઋણાનુબંધ હોય અને કોઈ જાતિ મને જ્ઞાન આત્મ પ્રત્યે સ્મૃતિ પ્રત્યે એ રહી કે હું આ ગામમાં રહેતો હતો ને મારું આ ઘેર હતું ને મારા આ ભાઈ હતા ને એ નહીં, એવું એવું કોઈ જાતિ સ્મરણ જ્ઞાનની વાત નથી. અહીંયા તો આત્મ પ્રત્યય જ્ઞાતિ જાતિ સ્મરણ જ્ઞાન હોવું જોઈએ, દેહ પ્રત્યય નહીં. આત્મ પ્રત્યય કહેજો, અને જો એમાં એને એમ લાગશે કે અમને જ્ઞાનાવતારે મોકલા છે તો એની સાથેનો અમારો પૂર્વનો સંબંધ જ્ઞાન તરીકેનો હતો. જ્ઞાનાવતારમાં આવા કોઈ પરમાર્થ માર્ગના કોઈ સંગી સાથી હશે એટલે એમને જો એ થાય તો અમને જણાવજો, એ જો અમને ઓળખી જાય તો. સમ્યક દ્રષ્ટિ પણ તો જરૂર સંભવે છે, સમ્યક દ્રષ્ટિ પણ તો જરૂર સંભવે છે. હવે ત્રણેય પ્રકારની અંદરની અવસ્થામાં જોગ તો છે જ, માર્ગાનુસારીપણામાં પણ છે, અજ્ઞાન યોગમાં પણ જોગ સંભવે છે, સિદ્ધિના ચમત્કારના અને સમ્યક દ્રષ્ટિને પણ વિશેષપણે હોય છે. તો કે છે, કોઈ પ્રકારનો સિદ્ધિ યોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભળતો નથી, એટલે સાધને કરી તેવો યોગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. તમે કંઈ અમારી પાસે માગતા હો તો તમે સમજતા હો, કેમ કે સૌભાગભાઈ લખ્યું હતું કે આ બધાને યોગ હોય છે અને છતાં આવું કંઈ જોવામાં આવતું નથી, અને છતાં હોય છે એવું તમારું માનવું છે. તમારો પ્રશ્ન એ છે કે જોવામાં કેમ નથી આવતું? સૌભાગભાઈ કહે છે કે સૌભાગભાઈનો પ્રશ્ન શું છે, એ કહે છે કે પૂર્વે જ્ઞાની પુરુષ થઈ ગયા છે તે જ્ઞાનીમાં સિદ્ધિ યોગવાળા ઘણા થઈ ગયા છે, એ લોકકથન સાચું છે કે ખોટું? એમ લખ્યું છે. એટલે કૃપાળુ દેવ કહે છે આપનો પ્રશ્ન છે અને કે સાચું સંભવે છે એમ આપનો અભિપ્રાય છે. તમે પ્રશ્નો મને પૂછો છો, ભલે પૂછો, પણ મને ખબર છે કે તમે શું માનો છો. પૂર્વે જ્ઞાની પુરુષ થઈ ગયા છે એ સિદ્ધિ યોગવાળા છે, એ સાચું કે ખોટું? આમ સૌભાગભાઈ પ્રશ્ન કર્યો એટલે કૃપાળુ દેવ જવાબ લખે છે કે તમારો પ્રશ્ન સાચો કે ખોટું એમ છે, પણ સાચું સંભવે છે એમ તમારો અંદરથી તમે શું માનો છો કે ના ના, જ્ઞાની પુરુષ હોય તો સિદ્ધિ યોગ તો હોય, સાચું સંભવે છે એમ આપનો અભિપ્રાય છે, સાક્ષાત જોવામાં આવતું નથી એ વિચારરૂપ જિજ્ઞાસા છે. સૌભાગની જિજ્ઞાસાને પકડી લીધી, વાંચી લીધી આ મન પરિવય જ્ઞાન. તમારા મનમાં શું વિચાર છે કે જોવામાં કેમ નથી આવતું? જિજ્ઞાસા એવી છે. અને પ્રભુ આપ તો જ્ઞાની છો, એ તો એને એક વાત કહેવાની જરૂર નથી લખવાની, અને છતાંય અમે આટલું આટલું લખીએ છીએ પત્રોમાં ને ક્યાંય તમારો સિદ્ધિ યોગ અમને અનુભવમાં આવતો નથી. કૃપાળુ દેવ કહે છે કે અમે તો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો નથી આ સિદ્ધિ યોગને સાધવાનો. અમે કોઈ એવી સાધના કરી નથી કે કાળી ચૌદશને દિવસે સ્મશાનમાં જઈને બેઠા હોય, અથવા તો આ દિવસે આમ કરશું ને આ દિવસે આમ કરશું, એનું અનુષ્ઠાન આમ છે, આવી રીતે આવવાનું છે, આવું કઈ જગ્યાએ કેટલી જગ્યાએ ચાલતું હોય છે સાધનાના યોગનું. કૃપાળુ દેવ કહે છે અમે તો અલ્પ પણ વિચાર એ યોગનો કર્યો સાંભળતોય નથી, એટલે સાધને કરીને તેવો યોગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. અને તમે તો માનો છો કે સંભવ છે પણ જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવા પણ કહી શકાતું નથી. વાહ, અમે એનો ઇન્કાર કરતા નથી કે ના ના અમારામાં નથી એમ અમે ઇન્કાર કરતા નથી, પણ અમને ખ્યાલ નથી અમે ક્યારે સાધના કરી. અમારામાં એ શક્તિ હોય એનો ઇન્કાર અમે કરતા નથી. શા માટે નથી કરતા? અમારું આત્માનું વિશુદ્ધપણાને કારણે કોઈ ઐશ્વર્ય હોય, જેમ જેમ આત્મા શુદ્ધિપણાને પામતો જાય તેમ તેમ આવું ઐશ્વર્ય ક્રમશઃ અંશે અંશે પણ પ્રગટ થતું જાય. એટલે કહ્યું કે સરળ સ્વભાવવાળા ભદ્રિક સ્વભાવવાળા જીવ ક્યારેક કંઈક કહે તો એના વચન અનુસાર બને. તો આવો આવો પુરુષ, આવી ભદ્રિક પ્રતિમાઓ जीवता जागता सरल पुरुष निष्पाप भद्र स्वभाव थी पण जेने कहीए के एवा शुभ वृत्ति वाला एवा घणा जीवो होय तो एनी अंदर एना आत्मानो ऐश्वर्य एवं कि ए वाणीनी अंदर एना आत्मानो ऐश्वर्य प्रगट थाय तो के छे ए जेवु के एवं वचन अनुसार केटलीक वार बने छे कोनु सरल परिणामी जीवनु आपणे आशीर्वाद लेवानी जे प्रथा छे ने कोनी कोई संतना आशीर्वाद कोई आवास जेने कहीए संत समान संसारी ना आशीर्वाद के जेनी अंदर सरळता होय परिणामनी सरळता होय भद्रिकता होय एने आखा जगत प्रति एटली बधी मंगल भावना होय कोई मरताने मर न किए एवा एना परिणामो कोमळ होय करुणा कोमळ तादि गुण प्रथम भूमिका दा एवा परिणाम कोमळ होय એવી કરુણા એના રોમે રોમની અંદર હોય કે એની પાસે કોઈ આશીર્વાદ માગે અને કદાચ કે જા બેટા આ તારું મટી જશે તારું આ થશે તો એ થઈ જશે એમાં એનો સિદ્ધિ જોગ તો કે હા આત્માનું ઐશ્વર્ય પ્રગટ્યું છે કેવી રીતે પ્રગટ્યું છે તો એની અંદર એ ઐશ્વર્યને અવરોધ કરે એવા પ્રતિબંધક કોઈ કારણોથી એ મુક્ત છે આત્મા તો સદા મંગલકારી છે મારો તમારો બધાનો આત્મા આત્માની તો શક્તિ જ શુભની છે પણ નથી થતું આપણે કહીએ એમ નથી થતું કેમ કે આપણે કોઈનું કલ્યાણ કહેવાના આપણું કીધું થાય તો કોઈ હરખો જીવી રહ્યો કે સુખથી પરમાત્માએ જાણે છે ને કુદરતે જાણે છે કે આને આનું કીધું જો થાય એવું કરવા બે તો દુનિયા રસા તાળ થઈ જાય કોઈ દી તારું કીધું થવાનું નથી તને આવા પ્રતિબંધ છે અશુભ ભાવનાઓના પ્રતિબંધ છે શુક્લ અંતઃકરણ જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી આંખમાંથી અમી વરસે નહીં અને જીભમાંથી અમૃત વરસે નહીં માત્ર દ્રષ્ટિથી હાથ ઊંચો કરીને કે જા ગગા તારું ભલું થાજે તો ભલું જ થાય બધી જ અસુરી શક્તિઓનો નાશ થાય ત્યાં કારણ કે આત્માના ઐશ્વર્ય આગળ કર્મનો પ્રભાવ ગૌણ છે પાંચ છ દ્રવ્યમાં પ્રભુ સત્તા કોની આત્માની કર્મ કર્મના રૂપમાં છે એ પોતાની અપેક્ષા એ બરોબર બળવાન છે પણ આત્મસત્તાની અપેક્ષાએ એનો નંબર બીજો કે પહેલો બીજો આવા જીવો જગતની અંદર જેના જીવનમાં આવી કોઈ આત્માની વિશુદ્ધપણું અને આત્માનું વિશુદ્ધપણું ભક્તિથી પ્રભુ પ્રત્યેના અમર સમર્પણ ભાવથી આત્માનું વિશુદ્ધપણું જાગે કોઈ એને આગમ શાસ્ત્ર ભણવાની જરૂર નહીં પણ પ્રભુને અર્પિત જીવ હોય અહમભાવ અને મમત્વ ભાવ જેણે નષ્ટ કર્યા છે એના આત્માનું ઐશ્વર્ય ક્રમશઃ પ્રગટ થતું જ જાય છે અને આવું આત્માનું ઐશ્વર્ય જેને પ્રગટ થાય એવા જીવોને એની અંદર અનેક પ્રકારની સિદ્ધિઓ આપોઆપ પરિણામ પામે છે એટલે જે કહીએ છીએ કે એ બેઠા હોય તેની આસપાસનું વાતાવરણ એ શાંત હોય નિરોગી હોય એક સંતના પગલા શહેરમાં થાય એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ભારતમાં આવતો હતો ને ત્યારે એને એના ગુરુને પૂછ્યું હતું ડાયોજીનિસને કે હું જઉં છું અને આ તો સોને કી ચીડિયાનો દેશ છે લખલોટ સંપત્તિ છે દુનિયાની આખા જગતની સંપત્તિ ભારતમાં છે મહામૂલ્ય અમૂલ્ય રત્નો છે સોના ચાંદીઓ છે, આ બધું છે, બોલો ગુરુદેવ આપના માટે શું લાવું? બધાની ફરમાઈશ લખી લીધી છે. ગુરુને પણ પૂછે છે કે આપણે ભારતમાંથી શું જોઈએ છે. ગુરુએ સરસ જવાબ આપ્યો છે ને, એણે કહ્યું કે હે સિકંદર, જો યુનાનની પ્રજાનું કલ્યાણ તારા હૈયે વૈસુ હોય, તું તો રાજા છો ને યુનાનનો અને જગત જીતવા નીકળો છો ને, તો યુનાનની પ્રજા એને જો શાંતિ આપવાની તારી ઝંખના હોય તો ભારતમાંથી એક સંત લાવજે. તારી સમસ્ત પ્રજાનું કલ્યાણ અને શાંતિ એ એક સંતના પગલાથી થશે. આવી સંતની તાકાત એ શેમાંથી છે? એના આત્માનું ઐશ્વર્ય પ્રગટ છે, કારણ કે વિશુદ્ધપણું ઘણું છે. આત્માનું ઐશ્વર્યમાં આત્માનું વિશુદ્ધપણું ઘણું છે. એટલે જ્યારે શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતનું વાંચન એ વર્ધા આશ્રમમાં થતું, તો સેવાગ્રામમાં ત્યાં પણ પ્રશ્ન આવ્યો, કેટલાય સંમેલન હતું સ્વાતંત્ર્ય વીરોનું, અને કોઈ કે આપણે અત્યારે સ્વાતંત્ર્યને માટે બલિદાન આપનાર આ બધા કુરબાની આપનાર શહીદોને યાદ કરવા જોઈએ કે શ્રીમદને લઈને શું બેઠા છો, આ વચનામૃત વાંચો છો, એને શું કર્યું આઝાદીની લડતમાં, ક્યાં સત્યાગ્રહમાં ગયા, કયા જેલમાં ગયા? વિનોબાજી તો વિચક્ષણ હતા ને, એટલે એને બાલકોબાને કીધું કે દે જવાબ તો દે તું કંઈક, અને બાળકોબાજી વચનામૃત વાંચતા હતા આ પત્રો. એણે એટલું જ કીધું કે આવા પુરુષો તો આપણી ધરતી ઉપર માત્ર શ્વાસોશ્વાસ લે એમાં પણ આ ભારત વર્ષનું કલ્યાણ છે. શ્રીમદ જેવા પુરુષો, આત્મજ્ઞ પુરુષો, સમયજ્ઞ પુરુષો, તત્વજ્ઞ પુરુષો, પ્રાજ્ઞ પુરુષ આ ધરતી ઉપર આવીને શ્વાસ લે એમાં પણ આ ધરતીના જીવોનું કલ્યાણ છે. આવો મહામહિમા આત્માનું પૂર્ણ ઐશ્વર્ય જેમને વિશે વર્તે છે, તો પછી એવા સાક્ષાત તીર્થંકર જ્યારે વિચરતા હશે ત્યારે કેવો કલ્યાણનો જોગ હશે આ ધરતી ઉપર. આવું છે, એમનું માત્ર હોવું એ જ બસ છે, એમનું હોવું એ જ બસ છે, એ છે એટલું ઘણું છે. આપણે હમણાં ગુરુ પૂર્ણિમામાં વિચાર્યું ને કે ગુરુનું વિદ્યમાન હોવું એ કંઈ એના શરીરથી હોવું એવું નથી, અક્ષરથી હોય, બોધથી હોય, જ્ઞાનથી હોય. નિજ જ્ઞાન રૂપમ નિજ બોધ રૂપમ, જ્ઞાન સ્વરૂપમ નિજ બોધ. પણ એનું હોવું, આવા તત્વો અને આવું તત્વસભર પરિપૂર્ણ વ્યક્તિત્વ એ જો પ્રત્યક્ષ હોય તો શું થાય? પૂર્ણ મંગલની પ્રાપ્તિ ત્યાં છે. એટલે પછી કૃપાળુ દેવે કહ્યું કે જ્યાં જ્ઞાની હોય ને ત્યાં પછી કાંઈ માગવું નહીં. જો જ્ઞાની છે એમ ઓળખાણ થાય અને જ્ઞાની હોય તો કાંઈ માગવું નહીં. કારણ શું? બધું જ હોવાની ત્યાં, બધું જ મંગલ છે. માગીશ શું? માગીશ એટલો તું અધૂરો છો. તું જેટલું માગીશ એટલો તું અધૂરો છો, તારી સમજણ અધૂરી છે. જ્ઞાનીની કૃપા દ્રષ્ટિ ઈચ્છવી અને આવા સમ્યક પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન. જ્ઞાની પુરુષનો નિશ્ચય એ જ સમ્યક દર્શન. પેલા વેલા પેલા તો તને જ્ઞાની પુરુષનો નિશ્ચય થાય એ જ સમ્યક દર્શન. જ્ઞાની પુરુષોની, સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન. કાંઈ માગીશ માં, માગીને તારું અજ્ઞાન છતું કરીશ માં. કારણ કે તારું કલ્યાણ એના લક્ષ્ય બહાર હોતું નથી, હોતું નથી. માટે જ્ઞાની પુરુષની ભક્તિ જ્યારે કરવી ત્યારે કંઈ યાચના ન કરવી, એની ભક્તિ કરવી, એને અર્પણ થવું, એના ગુણગ્રામ કરવા, એના વિશેનો નિશ્ચય કરવો, એની સાથેની અભિન્નતા અનુભવવી અને એના અભેદ સ્વરૂપ પ્રત્યે દ્રઢતા થવી. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે છે. શું માયગુ માયગુ શું? આવો સમર્થ સ્વામી મેળો એની સાલે કૃપાળુદેવે એની બિગિનિંગ બતાવી. 20 દોરાથી શરૂઆત થાય છે. આ પ્રભુએ માર્ગ બતાવવાનું શરૂ કર્યું રાડકથી.
પડી પડી તુંજે પદ પંકજે, ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે.
ફરી ફરી તારા પગે પડી પડીને હું એક જ વસ્તુ માગું છું, હે પ્રભુ સદગુરુના રૂપમાં પણ તું છો, સંતના રૂપમાં પણ તું છો. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં તું છો, જ્યાં જ્યાં ચેતન વિશુદ્ધ છે એ પ્રભુ જ છે. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, ઈશ્વર અને આવા શુદ્ધ પરિણામી આત્મજ્ઞ જીવો, એમાં અમે ભેદ ગણતા નથી. એટલે કૃપાળુદેવે કહ્યું કે સદગુરુમાં પરમાત્મા બુદ્ધિ રાખવી, કારણ કે અમે તત્વની ઉપાસના કરનારા છીએ, વ્યક્તિની નહીં. અને જો તત્વ પરિપૂર્ણ છે, તત્વ પરિપૂર્ણ છે બસ, તો અમને તત્વમાં શ્રદ્ધા આપજે કે હે પ્રભુ સદગુરુ હોય તોય તું છો, સંત હોય તોય તું છો. કૃપાળુદેવે બહુ સરસ રીતે સમજાવ્યું કે સદગુરુ એ સદગુરુનું શરીર નહીં, સદગુરુનો આત્મા. શરીર એ તો કોઈ પ્રકારે કર્મનું સ્વરૂપ છે, એ તો એને વડગણ છે. એમાં જો રાગ થાય, એમાં જો પ્રીતિ થાય, એમાં જો ભક્તિ થાય સદગુરુના દેહમાં, એટકો એમાં રહેલા એના શુદ્ધ સ્વરૂપનું ઓળખાણ થાય, એની સાથેની અભિન્નતા થાય, ત્યારે જ એને સદગુરુ સાથેનો એનો અભિન્ન ભાવ. એક લખ્યો છે એક પત્રમાં, જ્ઞાની પ્રત્યેનો અભિન્ન ભાવ થવો. અને આ જીવ એનો જ્ઞાની પ્રત્યેનો અધૂરો નિશ્ચય છે એમ લખ્યું છે. આ જીવને કારણ છે સમ્યક દર્શન ન થવાનું, જ્ઞાની પ્રત્યેનો એનો નિર્ણય અધૂરો છે, કારણ કે અધૂરો દેહ આધારિત નિર્ણય કરીને બેઠો છે. આત્માનું વિશુદ્ધપણું એને ઓળખવું, અને ઉત્તરોત્તરની વિશુદ્ધપણાની શુદ્ધિ થતી જાય તેમ તેમ તે ગુરુની અંદરનું આત્માનું ઐશ્વર્ય ક્રમશઃ પ્રગટ થતું જાય ઉત્તરોત્તર. આવી દ્રષ્ટિ મુમુક્ષુ સાધકમાં હોય એ ગુરુનું આ દર્શન કરી શકે. મુમુક્ષુતા હોય ત્યાં સુધી થાય, અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી એનો તંતુ અબાધિત રહે છે. પણ જીવનની મુશ્કેલી એ છે, આપણે હજી અજ્ઞાનથી અંધ છીએ, હજુ નેત્રો જ ખુલતા નથી, સમ્યક દ્રષ્ટિ જ નથી આવતી. પ્રભુ વીરે જેવી ગૌતમને દ્રષ્ટિ આપી, પરમ કૃપાળુ દેવે જેવી લઘુરાજને દ્રષ્ટિ આપી, દ્રષ્ટિ પલટાવી દીધી વસોની અંદર. સૌભાગને ઈડરના પહાડમાં પલટાવી દીધી. દ્રષ્ટિ પલટાવી જોઈએ સદગુરુના કોઈ વાક્યથી, કોઈ બોધથી, કોઈ સંકેતથી, કોઈ ઇંગિતથી, ઇશારાથી. ભગવાન મહાવીરે ચંડ કૌશિકને કયું મોટું વ્યાખ્યાન આપ્યું, એ શબ્દ પ્રયોગ કે છે બોયલા છે, કઈ બોયલા નથી, જ્ઞાની 12.5 વર્ષનું મૌન છે, ઇંગિત ઇશારો છે. મનમાં પરિણામ એવો કર્યો કે તું બૂઝ, હવે બૂઝ બહુ થયો હવે મનમાં માત્ર. અરે એના પરિણામ, ગુરોસ્તુ મૌનમ શિષ્ય વ્યાખ્યાનમ, શિષ્ય સંશય છિન્નતી, શિષ્ય વિકાર નષ્ટતી. શિષ્યના મનના વિકારને નષ્ટ કરે, શિષ્યના સંશયોને છિન્ન ભિન્ન કરે ગુરુનું મૌન. गुरु कृपा बली असी। शिष्यात मंगलम भवते, आ गुरु की कृपा थी शिष्य नो मंगल थाय, केवल मंगल थाय, बीजू कई न थाय। पण आने हजी ज्यां सुधी ओलो किए नहीं त्यां सुधी एने श्रद्धा नथी बेसती। मौन की भाषा समझवानी क्यारे आपणा मां दृष्टि आवे? ज्ञानीना मौननी भाषा समझवानी जारे आपणामां शक्ति आवे। कानथी श्रवण नथी करवू, एनू मौन मारे श्रवण करवू छे। एनी दृष्टिने मारे एनी साथे अभिन्नता करवी छे, एना दर्शनथी एनी अभेदतानो अनुभव करवो छे। कृपाळु देव के हे नाथ, तारा अभेद स्वरूपमां निवास थयो छे, त्यां हवे मोक्षनी स्पृहा तो રહી નથી। તારા અભેદ સ્વરૂપમાં નિવાસ થયો છે, પતી ગયું, હવે તો હું ને તું બંને એકરૂપ થયા છીએ। તો નાથ, હવે તુષ્ટમાન થઈને તું કદાચ આપીશ તોય શું આપીશ? અદભુત દશાઓ બધી, એક એવી અદ્રશ્ય ધારાઓ પ્રગટે છે, એક અદ્રશ્ય આખું જેને કહીએ કે યોગ પ્રગટે છે। આ અદ્રશ્ય યોગ એ ગુરુ સાથેને સાનિધ્યનો, પરમ તત્વ સાથેના અનુસંધાનનો, આ ધીરે ધીરે રોજની આપણી સાધનામાં, રોજની ભક્તિમાં, ચિત્રપટ હોય એને સામે ચિત્રપટ સમાપ્ત થઈ જાય અને સ્વરૂપમાં પોતે વિલીન થઈ જાય, હોય પ્રતિમાની સામે, હોય ચિત્રપટની સામે, હોય સ્વાધ્યાયમાં અક્ષરરૂપે દેહને ગુરુની સામે હોય, અને એમાંથી અક્ષરો સમાપ્ત થાય અને ભાવધારાથી એકરૂપ થાય। અક્ષરો કેવળ માધ્યમ છે, આપણને એના તરફ ખેંચે છે, એના સ્વરૂપ તરફ, એવું પરિશુદ્ધ સ્વરૂપ તરફ ખેંચે છે, અને પછી અક્ષર વિલીન થાય છે, કારણ કે ભાષા છે પરચ, એ વિલીન થાય છે। જ્યારે ભાવની એકરૂપતા થાય ત્યારે શબ્દ ભૂલાઈ જાય। આવું અચિંત્ય સામર્થ્ય સાધનાનું છે, આત્મિક સાધના, યોગ કીધો છે હરિભદ્ર સૂરીએ એને। યોગ મોક્ષણાત યોજે સહ યોગ, જીવને મોક્ષની સાથે જોડે તે યોગ, મુક્તિ તરફ લઈ જાય તે યોગ, સાધના એ યોગ છે। કૃપાળુદેવ કહે છે કે આત્માના વિશુદ્ધપણાના કારણે કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવા પણ કહી શકાતું નથી, તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે, તથાપિ આ પત્રો લખતી વખતે એ ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે, નહીં તો ઘણા કાળ થયા તેમ થવું સ્મરણમાં નથી, તો પછી તે સ્ફુરિત કરવા વિશેની ઈચ્છા ક્યારે થઈ હોય એમ કહી શકાય નહીં। એ સ્પષ્ટ વાર્તા છે, આ તમે લખ્યું ત્યારે અમને સાંભળે છે કે અમારામાં કંઈક આવું ઐશ્વર્ય છે, અમને ત્યારે યાદ આવે છે કે અમે પણ સતાવધાનના પ્રયોગો કર્યા હતા, જ્યોતિષના પણ કર્યા હતા, ઘણી ઘણી વસ્તુ આવું બધું હતું, આ તમે લખ્યું તો ખબર પડી, અત્યારે સાંભળે છે, નહીં તો ક્યારેય પાછું ઘણા વખત થયા એની સ્મરણ પણ નથી, એનું સ્મરણ પણ નથી। અને અહીંયા તો નાનપણની અંદર કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો ફોટો ચડાવીને હાર ચડાવીને રાખે કે તમને ખબર છે અમારો એવોર્ડ આ મળ્યો તો, અમને અમારું બહુમાન થયું હતું, ફલાણા ભાઈ અમને આ કર્યું હતું, આણે પોતાના આવા ભારત સરકારનો વાઇસરોય એનું સન્માન કર્યું છે, એ સ્મૃતિમાં વિસારી દીધી જવા દે, કારણ કે મોક્ષ માર્ગમાં કઈ ઉપકારી, અને આને જોઈ છે મોક્ષ, અને સંસારને વધારે એવી સ્મૃતિઓનો સંગ્રહ કરવો છે, એમાં રાચે છે, બતાવે કો તને ખબર છે મને એવોર્ડ મળ્યો તો મારું શું છે, અમે શું કર્યું હતું, ક્યાંક ક્યાંક ગયા હતા, કોણે કોણે અમારું કર્યું, આ જગ્યાએ તો મારું જ આ હતું. એટલું મહત્વ, વ્યક્તિગત મહત્તા ક્યારેક સ્થાપિત થઈ હોય, ક્યારેક યોગાનું યોગ હોય, ક્યારેક એવો શુભ ઉદય આવી ગયો હોય, પણ મનમાંથી ખસતું નથી, જાતું નથી, અને સાધનામાં સ્થિર થતો નથી, એથી ઉપરની ભૂમિકામાં સ્થિરતા નથી આવતી. નીચેની ભૂમિકાના આવા બધા અવરોધ એને રોકી રાખે છે, પકડી રાખે છે, એમાં જ રાચે છે. બહુ મોટી ઉંમરના લોકો સાથે વાત કરો ને ભૂતકાળ સિવાય કઈ ન હોય. અમારા વખતમાં અમારા તો મૂકી દે ને તારો વખત ગયો, અત્યારના તારા વખતમાં શું છે કહી દે, હાચે હાચું કહી દે. એને અત્યારે કહેવા જેવું કઈ શું કહે, કારણ કે શરીરથી જીવે છે. આત્માની સમૃદ્ધિ ક્યાં છે, આત્માનું ઐશ્વર્ય ક્યાં છે? શરીરથી જીવે છે એટલે શરીરના ગુણગાન ગાવા હોય તો ભૂતકાળમાં ગયા સિવાય છૂટકો નથી. શરમ આવે જુવાનીઓ પણ એમ કહે કે અમે હતા ત્યારે બસ આટલો બોલ નાખતા ને કોલેજમાં આમ કરતા હતા ને. અરે જૂની જૂની વાત મૂક, અત્યારે શું કરસ તું, છે કંઈ કહેવા જેવું? એમાં આત્મગુણ અને આત્મસમૃદ્ધિની તો વાત જ ક્યાં કરવી, કે આવું ઐશ્વર્યનો એકાદ દાખલો તો બતાવ. બહુ મુશ્કેલ છે. પુરાણા સંસ્મરણોમાંથી ખસવું, આ પુરુષ આવી સમૃદ્ધિનો સિદ્ધિનો સ્વામી એ લખે છે કે ઐશ્વર્યની ઘણા કાળ થયા તેવું અમને સ્મરણમાં નથી. આ પત્ર તમારો વાંચો, લખતી વખતે કંઈક સ્મૃતિ થઈ આવે છે તો તે સ્ફુરિત કરવા વિશેની ઈચ્છા ક્યારે થઈ હોય એમ કહી શકાય નહીં, એ સ્પષ્ટ વાર્તા છે. તો અમે આવી સ્ફૂર્ણા તો ક્યારેય ન કરી હોય, શું તમે સમજો છો? જ્ઞાની પુરુષને સિદ્ધિજોગ હોય, જ્ઞાની પુરુષ સ્ફૂર્ણા ન કરે, આ સિદ્ધાંત તમને નથી બેસતો એ સમજી લ્યો. સંભવ છે, સાચું છે એવું તમે માનો છો, સાચું જ છે, ખોટું નથી, પણ સ્ફૂર્ણા પરિણામ આપે નહીં. સ્વતઃ જે થવું હોય થાય, પરમ કૃપાળુ દેવ ચાલ્યા જતા હોય અને સ્વતઃ પેલો આવેલો સાંઢ ત્યાં આવીને શાંત થઈને ઉભો રહે, પણ કૃપાળુ દેવે કઈ મૂઠ મારી સાંઢ ઉપર? સૌભાગ ખસી ગયા, ગોસડિયા ખસી ગયા, વીરસદ અને ધર્મજની વચ્ચેની એક ધાર ઉપર, અને આ માતેલો હાંઢ શું કરશે, ઉલાડશે તો હડકા એકે હાજર રહેશે નહીં. કૃપાળુ દેવે શાંતિ ઉભા રહ્યો, સાંઢ આવ્યો અને માથું નમાવીને ચાલ્યો ગયો. તો મંત્ર પ્રયોગ કર્યો, આ ચરિત્ર કહેવાનું કૃપાળુ દેવનું કે મંત્ર તંત્રના જાણકાર હતા? આમ થામ આમ રોકી દીધો. આ જ્ઞાનદેવની વાર્તામાં હાલે ચાંગદેવનું કેવળ શુદ્ધ આત્માની વાત છે, એમાં આ ચમત્કાર સહજ પરિણામ છે. આત્માની એટલી શુક્લ અવસ્થા છે, એટલો એનો પ્રભાવ છે કે સામે એ દ્વેષવાળા ક્રોધવાળા વિકારવાળા કોઈ જીવો હશે એનો વિકાર ટકી શકતો નથી. આ એક અદ્રશ્ય શક્તિનો સામસામો યુદ્ધ થઈ જાય છે અને એમાં શાંત ધારા સામે પેલી અશાંત ધારા શરણાગતિ સ્વીકારે છે. ક્યારેય કર્યો નથી તો પછી એ સ્ફુરિત કરવા વિશેની ઈચ્છા ક્યારે થઈ હોય એમ કહી શકાય નહીં. પણ સાહેબ દુઃખી થાય ત્યારે તો કરે ને માણા, હાવ બધું હાજુવારું હોય અને ત્યારે કાંઈ ઉપયોગ ન થાય એ તો સમજી શકાય. તો કહે છે તમે અમે કંઈ દુઃખી નથી. સરસ વાક્ય જોવા, સિદ્ધિ યોગ ઉપરનું સમાધાન આપે છે આ સૌભાગ્યને કે તમે ને અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી, પાંડવના 13 વર્ષના દુઃખની એક ઘડી પણ નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ પણ નથી. તો પછી અમને એ અત્યંત કારણ ક્યારે જણાવવું સંભવતું નથી. એટલે આ સૌભાગ્યને આય મનમાં ન રહીએ કે તમે ન પરિણામો, સામાન્ય સંજોગોમાં તો સમજાય કે તમારું ઐશ્વર્ય ન પ્રગટાવો, પણ ઓલો ભગત દુઃખી થઈને મરી જતો હોય ત્યારે તો કંઈક તમે હાથ લાંબો કરો. તો કે સમજી લેજો પહેલા, આ અત્યંત કારણમાં તમે દુઃખી નથી પહેલા, હવે પતી ગયું ને શું માગવા પડે, કઈ કહેવા પડે. આ પત્ર લખ્યા પછી શું લખીએ, વાંચ્યા પછી સૌભાગ્યને આ પત્ર હાથમાં આવે કે આવું છે અમે માનીએ છીએ પણ દેખાતું નથી, દેખાડો ને સાહેબ. તો કે શું દેખાડે, એવું અત્યંત કારણ છે નહીં, અને કારણમાં તો આને એમ થાય કે અમારું આ કારણ આટલી દરિદ્રતા તમને બતાવીએ તો કે કઈ દુઃખી નથી, કોઈ દુઃખ જ નથી તમને. અને દુઃખનું ઉદાહરણ આપ્યું છે, રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે અવતારી પુરુષના રામને દુઃખ કેટલું હશે. આ તો વિચારણા છે, જબરજસ્ત વિચાર યોગ છે કે 14 વર્ષ સુધી એ રામના વનવાસને એનું દુઃખ કેવું હશે અને કયા પ્રકારનો દુઃખ હશે. આપણે માનીએ છીએ રોટલાનું દુઃખ, ખાવા પીવાનું દુઃખ, સુવા બેહવાનું દુઃખ, પથારી બરોબર નહીં હોય, કોક દી ચાદર નહીં હોય, કોક દી પ્યાલા હરખા નહીં હોય, કોક દી હવારે ચા નહીં મળ્યું એમ. રામનું દુઃખ પરમાર્થના દુઃખની વાત થતી હશે. અને પાંડવોના 13 વર્ષના દુઃખની એક ઘડી નથી. 13 વર્ષ અને એક ઘડી, સામાયિક 2 ઘડીનું હોય, એક ઘડી એટલે અડધી સામાયિક 24 મિનિટ, એટલું દુઃખ પણ એની 24 મિનિટનું દુઃખ પણ નથી. અને ગજસુકુમાર ઉપસર્ગની અંદર છે, એના ધ્યાનની એક પળ પણ નથી. શું દુઃખી દુઃખી મૈંડા છીએ આપણે, તો હાથ પેઢી સુધી ખૂટે નહીં તો હજી એમ કે કંઈક કરવું પડશે, દુઃખી આયોજન તો કરવું પડે. લોભી 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 કોઈ વાત મૂકી દો, તૃષ્ણાનો કોઈ પાર નથી, એનો કોઈ અંત નથી. એને ખબર છે કે ક્યારે ભીખ માંગવાનો વારો આવે એમ નથી, છતાં પણ એની તૃષ્ણા ક્યારે એ પોતે વાળતો નથી. કઈ ન ચાલે લાચાર થાય વાત જુદી છે, પણ પોતાની સ્વેચ્છાથી આત્મિક બળથી આત્મિક ગુણને જાગૃત કરીને પુરુષાર્થને ફોરવીને એ તૃષ્ણાથી જીવ પાછો નથી હટતો નથી. એટલે એને હંમેશા અપેક્ષા રહીએ કે કોક મને મદદ કરે, કોકનું મને આશીર્વાદ ફળે. એ બધા આશીર્વાદ શેમાં ફળે, આત્મિક કલ્યાણમાં નહીં. આ ભૌતિક જે લાલબાઈ લાગી છે ને લાલસાની, એની પૂર્તિમાં મને મદદરૂપ થાય માટે દર્શન કરી આવે. હું પૂનમ ભરું છું, તું શું કામ પૂનમ ભરવા જાશ? આત્મકલ્યાણ માટે. તો એની સાથે પછી પૂછો ત્યારે કંઈક ને કંઈક કારણ જોડ્યું હોય. આમ હતું, સાંસારિક કારણથી આપણા બધા અનુષ્ઠાનો ચાલે છે. હમણાં સરસ ચાલે છે અધ્યાત્મસારમાં, આ બધા અનઅનુષ્ઠાન ચાલે છે. ક્યાંય તદ હેતુ અનુષ્ઠાન તો જણાતું જ નથી. તમે સોચ કરવા યોગ્ય નથી તેમ છતાં કરો છો, તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ જાય છે. તે ન લખવા વિશે અમારો આ પત્રથી ઉપદેશ નથી, માત્ર જે થાય તે જોયા કરવું એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો, ઉપયોગ કરો અને સાક્ષી રહો, એ જ ઉપદેશ છે. તમે સોચ કરવાનો યોગ્ય નથી, હે સૌભાગ. તમને જે અત્યારે જ્ઞાનધારા મળી છે, જે તમને આત્મિક યોગ મળ્યો છે, આમાં તમે આ સંસારના દુઃખથી સોચ કરો છો, એ યોગ્ય તમે નથી. જગતના જીવો કરતા હોય ભલે કરે, એ તો ક્ષુદ્ર અને પામર જીવો છે, તમે એને યોગ્ય નથી. કેટલી જાગૃતિ કરાવે છે સૌભાગ્યને, તમે સોચ કરવા યોગ્ય નથી છતાં કરો છો, અને તમારાથી ન લખવાનું લખાઈ જાય છે. કેમ કે તમે સોચ કરો છો, તમે સોચ કરો છો એટલે ભગવાન સામે ન માગવાનું મગાઈ જાય છે, ગુરુ સામે ન માગવાનું મગાઈ જાય છે. બધી આરાધનાઓ આપણી વાંછાની જ હોય છે, એક એક આરાધના વાંછા સિવાય હોતી નથી, થઈ જાય છે. અને હવે તમે ન લખો એવો આ મારા પત્રનો ઉપદેશ નથી. આ જોયું શું કામ, કે તમે લખશો તો જ અમે તમારા ઉપર બરોબર બહુ જ રાખીશું. તમને વારંવાર ટપાડતા રહેવું, ભૂલું ત્યાં તું ટોંકતો રહેજે. તમે લખજો. ન લખવાનો એવો અમારો આ પત્રથી ઉપદેશ નથી કે ખબરદાર જો હવે પછી કઈ લખવું છે તો પત્ર વ્યવહાર બંધ થઈ જશે, અનુસંધાન તૂટી જશે. એ કે છે એ નથી, પણ અમારો ઉપદેશ સમજી લો તમે. માત્ર જે થાય તે જોયા કરો. આ એક 217 ના પત્રમાં આ વાત આવે છે. ફરીથી પેરેગ્રાફ વાંચી લેવો, પત્રાંક 217. જે થાય તે જોયા કરવું, એક. બીજું, એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો. આવો નિશ્ચય મારો રહીએ કે હું જે થાય તે જોયા કરું. પણ આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, જે થાય મારો નિશ્ચય વધારવાનો કે જે થાય તે હું જોયા કરું, ભલે આથી પણ વધારે કદાચ થાય તોય જોયા કરું. અને સાક્ષી રહું, જોયા કરીને સાથે રાગ દ્વેષના પરિણામ કરું, બળતરા કરું નહીં. જોયા કરું, સાક્ષી રહો, સાક્ષી ભાવે જોયા કરો કે હું જોઉં જ કે જુઓ કર્મનો ખ્યાલ કેવો છે, જુઓ અશુભ કેવા કર્મો ઉદયમાં આવે છે, જુઓ જીવની પામરતા કેવી છે. બસ સાક્ષી જો, હું જીવને જોયા કરું. એ જો પરિણામમાં મારો આત્મા જાય તો એને પણ હું જોઉં કે વાહ જીવ જોડાયો ન તું, એવો તટસ્થ થઈ જાઓ કે તને આવા ભાવ થઈ ગયા ને. બાર છે હજુ વાર છે. આવી પ્રકારના સાક્ષી ભાવમાં તો પોતે પોતાના આત્માનો સાક્ષી બની શકે, પોતે પોતાના પરિણામનું અવલોકન અપક્ષપાતપણે કરી શકે. દોષનું મુમુક્ષુતાનું લક્ષણ પોતાના દોષ અપક્ષપાતપણે જોવા. અપક્ષપાતપણે જોવા એટલે શું? તો દોષ કરનારો જુદો અને જોનારો જુદો. તો દોષ કરનારો પણ પોતે જ છે અને જોનારો પણ પોતે જ છે. પણ પોતે છે એ શુદ્ધાત્મા છે અને દોષ કરનારો છે અશુદ્ધાત્મા છે. એ અશુદ્ધાત્માને પોતે જીવે છે, અપક્ષપાતપણે જીવે છે, ત્યારે કહે છે કે ખોટું કરસ પાછો વાળ. બસ આવી જ્યારે અવલોકનની ધારા પ્રગટે જીવનની અંદર, ત્યારે આત્માની વિશુદ્ધિનો ક્રમ પ્રગટે છે. અને આત્માની વિશુદ્ધિનો ક્રમ પ્રગટે તો જગતનો કોઈ મહત પ્રભાવ જોગ એવો નથી કે જેને આત્માનું ઐશ્વર્ય હોય અહીંયા આવા જોગની સંભાવના ન હોય. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો.